વાસુદેવજીની વાત સાંભળીને શ્યામ સુંદર આકુર વ્યાકુર થઈ ગયા. અરે, દુર્યોધન આટલો બધો દુષ્ટ છે? અમારી ફોઈ કુંતાના 5 દીકરાઓને એ સુખે જીવવા પણ દેતો નથી. અને શ્યામ સુંદરના મનમાં કોણ જાણે કેટલાય વિચારો આવ્યા અને ગયા. એ રહ્યા હસ્તિનાપુરમાં અને હું રહ્યો અહીં. ત્યાંની પરિસ્થિતિ શી છે એ તો જાણવી જ જોઈએ. હસ્તિનાપુર કોને મોકલવો? એ પ્રશ્ન ગીરધારીના મનમાં ઘોરાઈ રહ્યો. ખૂબ વિચાર કરતા કરતા એમની દ્રષ્ટિએ અક્રૂરજી પડ્યા. આ જ વ્યક્તિ યોગ્ય છે એમ વિચાર કરી શ્યામ સુંદર બળદેવ ભૈયા તથા ઉદ્ધવજીને લઈને અક્રૂરજીને ત્યાં જવા નીકળ્યા. અક્રૂરજી તો શ્યામ સુંદરનું ધ્યાન ધરતા પૂજાની ઓરડીમાં બેઠા હતા. ત્યાં તો એક સેવકે આવીને સમાચાર આપ્યા, અક્રૂરજી, આજે તો ઉદ્ધવજી સહિત રામ શ્યામ આપને આવાસ તરફ આવી રહ્યા લાગે છે. હે, મારે આંગણે રામ શ્યામ પધારે છે? એમ કહેતા જ અક્રૂરજી ઊભા થઈ ગયા. પ્રભુનું સ્વાગત કરવા માટે એ દ્વાર પર આવ્યા. મંદ મંદ હાસ્ય કરતા મનમોહન દ્વારમાં પ્રવેશ્યા. અક્રૂરજી બંને ભાઈઓને અભિવાદન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે નીચા વરવા જાય છે. ત્યાં તો શ્યામ સુંદરે અતિ સ્નેહથી એમને જકડી લીધા અને હૃદય સરસા ચાંપ્યા. ત્રણેયને આસન આપીને વિરાજમાન કર્યા. પૂજનનો થાર મંગાવી વિધિવત પૂજા કરી. પ્રભુના પાદોદકને શ્રદ્ધા પ્રેમ સહિત શિર પર ચડાવ્યું. સુવાસિત જલપાન કરાવી યજ્ઞનો પવિત્ર બહુમૂલ્ય વસ્ત્રો દિવ્ય ચંદન દીપ નૈવેદ્ય તાંબુલ ફળ ફૂલ આદિ સમર્પિત કરી પોતાની ભક્તિ પ્રદર્શિત કરી. પ્રભુ, મથુરા પ્રવેશ વખતે આપે જે વચન આપ્યું હતું એને આજે આપે પૂર્ણ કર્યું. આપના પુનિત પગલાથી મારું આંગણું પાવન થયું. અરે અક્રૂર કાકા, અમે તો આપના બાળકો કહેવાઈએ. અમે તો ગમે ત્યારે તમારા ત્યાં દોડતા દોડતા આવીએ. અમારું આવું પૂજન કરવાનું ન હોય, દંડવત કરવાના ન હોય અને સ્તુતિ પણ ન જ હોય, પ્રાર્થનાય ન હોય. અરે પ્રભુ, હવે હું બ્રહ્મમાં પડું એવો નથી. મેં આપને સારી રીતે પીછાણ્યા છે. કાકા કાકા કહીને મને બ્રહ્મમાં નાખો છો, પણ આપ તો પરબ્રહ્મા પરમાત્મા પોતે છો. એ દિવ્ય અનુભવ મને વ્રજથી મથુરા આવતા યમુનાજીના નીરમાં થયો હતો. ત્યાં આપના જે દર્શન કર્યા છે એ હજીય અમારી નજર સમક્ષ તરવરે છે. એ દિવસે મને આપના ખરા સ્વરૂપનું દર્શન થયા હતા. આપ તો આ સમગ્ર સંસારના સંચાલક છો. આપની આંખને ઇશારે કરોડો બ્રહ્માંડ રચાય છે અને નાશ પામે છે. આ સચરાચર વિશ્વ આપની કૃપા પર જ નિર્ભય છે. બ્રહ્મ રૂપે આપ સૃષ્ટિનું સર્જન કરો છો, વિષ્ણુ રૂપે પાલન કરો છો અને રુદ્ર રૂપે સંહાર કરો છો. આમ કરવા છતાંય આપ નિર્લેપના નિર્લેપ છો. નથી આપને બંધન કે નથી આપને મોક્ષ. અરે અક્રૂર કાકા, હું તો શરીરધારી છું. મારે બંધન પણ સ્વીકારવું પડે છે અને છૂટો પણ થાવ છું. નાનો હતો ત્યારે મને મૈયાએ ખાંડણિયા સાથે બાંધ્યો હતો. આપ કહો છો કે મારે બંધન નથી, ત્યારે આ શું હતું? કાલીનાગે મને અનેક વાર પોતાના પાસમાં પાંચવા પ્રયત્ન કર્યો હતો, છતાં હું બંધાયો ન હતો. પ્રભુ, આ દેહાદી ઉપાધિઓ તો માયાના રચ્યા પચ્યા રહેતા જીવો માટે છે. આપ તો વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો. આપને તો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. અક્રૂર કાકા, આજે તો તમે ભાંગ ભાંગ પીને બેઠા છો શું? મારે જન્મ મરણ નહીં, એ કેવી વાત? આખું જગ જાણે છે કે માતા દેવકીને પેટે મેં મથુરામાં જન્મ લીધો અને વ્રજમાં હું ઉછર્યો, છતાંય આપ કહો છો કે મારે જન્મ નહીં, એ કેવી વાત? જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે, મારે આજે નહીં તો કાલે આ દેહ તો ત્યાગવાનો જ છે. પ્રભુ, આ તો આપની એક લીલા છે. આ સમયે આપ વિશુદ્ધ સત્યમય સુંદર શરીર ધારણ કરીને સાધુ રક્ષણ અને દુષ્ટોનું દમન કરી રહ્યા છો. આ તો એક કર્તવ્ય બજાવવા ખાતર જ આ ખેલ રચ્યો છે. ખરેખર તો આપ જન્મ મરણ આદિ દેહધર્મોથી સર્વથા રહિત છો. અક્રૂર કાકાની બધી વાતો સાંભળીને શ્યામ સુંદર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, અક્રૂર કાકા, હું તો તમારે ત્યાં પ્રેમથી દોડ્યો આવ્યો અને તમે તો મારી સ્મૃતિ કરવા માંડી પડ્યા. મને તો આ તમારી જ્ઞાનભરી વાતોમાં સમજ જ નથી પડતી. આ બધું સાંભળતા કંટારો આવે છે. આવું જાણતો હોત કે કાકા આ બધી વાતો જ કરવાના છે તો હું અહીં આવત જ નહીં. કોઈ મહેમાન ઘેર આવે તો વાતો કરતા પહેલાં એ પૂછવું જોઈએ કે કેમ, શું લેશો. તમે તો બસ વાતો એ જ વર્ગી પડ્યા, નથી લાવતા કઠિયેલ દૂધ કે નથી લાવતા મધુપર્ક. આટલે વર્ષે તમારા મથુરામાં આવ્યો, કોઈ દિવસ મને મથુરાના પેંડા ચખાડ્યા છે? હા હા પ્રભુ, એ તો બધું ભૂલી ગયો. એમ કહીને અક્રૂરજી ઘરમાં દોડ્યા, પ્રભુ માટે કઠિયેલ દૂધ લાવ્યા, મથુરાના પેંડા ફરફરાદી લાવી પાસે મૂકી કહ્યું, પ્રભુ આરોગો. શ્યામ સુંદર બળદેવ ભૈયા અને ઉદ્ધવજીને ઇશારો કર્યો એટલે ત્રણ જણાએ આરોગવા માંડ્યું. અક્રૂરજી તો હાથ જોડીને બેસી રહ્યા હતા. ત્યાં શ્યામ સુંદરે કહ્યું, અક્રૂર કાકા, તમે કેમ હાથ જોડીને બેસી રહ્યા છો? તમે પણ લો. ના ના પ્રભુ, આપ આરોગો. હું તો આરોગું જ છું, સાથે સાથે આપ પણ આરોગો. છતાંય અક્રૂરજીએ કંઈ ન લીધું એટલે શ્યામ સુંદરે એક પેંડો લઈને અક્રૂર કાકાના મુખમાં ખોસી દીધો. પ્રભુની અનહદ કૃપા જોઈને અક્રૂરજીની આંખમાં સ્નેહના અશ્રુ ઉભરાયા. આરોગતા આરોગતા શ્યામ સુંદરે કહ્યું, અક્રૂર કાકા, મારું એક કામ કરશો? પ્રભુ, એમાં પૂછવાનું ન હોય, આપ આજ્ઞા કરો. મારા એક અગત્યના કામ માટે આપે હસ્તિનાપુર જવાનું છે, સમય કાઢી શકશો? જરૂર જઈશ. આપનું કામ પણ થશે અને બહેન કુંતીને પણ મળશે. હા હા, કુંતી ફોઈ માટે જ જવાનું છે. મહારાજ પાંડુના સ્વર્ગવાસ પછી ફોઈ અને એમના પાંચ દીકરાઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પ્રભુ, આપને આ બધી માહિતી કોણે આપી? કેમ, આપ ભૂલી ગયા? મારા અને દાઉ ભૈયાના ઉપનયન સંસ્કાર વખતે ફોઈને નહીં તેડાવેલા? હા હા બરાબર, અક્રૂરજીએ હસતા હસતા કબૂલ કર્યું. એ દિવસે જ મેં પહેલવહેલા કુંતીફોઈને જોયા. કુંતીફોઈ એટલે કુંતીફોઈ સ્નેહની તો સાક્ષાત મૂર્તિ છે. મને જોતાં જ અણસારામાં ઓળખી ગયા, દોડીને મને ભેટી પડ્યા અને સ્નેહથી મસ્તક સૂંઘ્યું અને બોલ્યા, કૃષ્ણ, તું તો ભારે નટખટ છે. પછી તો દિલ ખોલીને અમે ઘણી ઘણી વાતો કરી. એમની વાતો પરથી લાગ્યું કે કુંતીફોઈ મહાદુખિયારા છે. કુંતીફોઈના પાંચે પુત્ર ખૂબ આકર્ષક લાગ્યા. એ પાંચે જણા સુઢઢ સુહામણા અને સભ્ય છે. ફોઈના મોટા દીકરા યુધિષ્ઠિર મારા કરતાં ત્રણેક વર્ષે મોટા છે. સ્વભાવે શાંત ન્યાયી અને વિવેકી લાગ્યા. યુધિષ્ઠિરથી નાના ભીમસેન, એ પણ મારાથી કંઈક મોટા હશે. એમનું શરીર કંઈક ભારે ખરું, પણ શરીર નર્યું વજ્રનું બન્યું હોય એમ લાગે. એક વખત હું દાઉ ભૈયા અને પાંચ પાંડવો યમુના સ્નાન માટે ગયેલા. ત્યાં યમુનાજીની રેતીમાં દાઉ ભૈયા અને ભીમસેન કુસ્તી દાવ ખેલવા માંડ્યા. કેમ દાઉ ભૈયા, યાદ આવે છે ને? હા, મારો વાલીડો ભીમસેન તો જબરો, હું એને મહાત કરવા અમદાવાદ દાવ લડાવો, પણ એ જરાય મચક ન આપે. જ્યારે કુસ્તી દાવ પૂરો થયો ત્યારે હાથ ખંખેરતા ભીમસેને પૂછ્યું, બસ દાવજી, આવી જ કુસ્તી લડી જાણો છો? અમે તો હસ્તિનાપુરમાં તમારા માટે કેવી કેવી વાતો સાંભળી છે. મને લાગે છે કે એ બધી વાતો જોડી કાઢેલી હોવી જોઈએ. અક્રૂરજી, બીજા કોઈએ આવી વાત કરી હોત તો અમને એમના અપમાનનો અણસાર લાગત, પણ ભીમસેનના સ્વભાવમાં એવી સરળતા હતી કે અમને એવું કંઈ લાગ્યું જ નહીં. મેં ઉપરથી પૂછ્યું, ભાઈ ભીમસેન, અમારે માટે કેવી કેવી વાતો સાંભળી છે એ તો કહો. બોલો, હવે આ કૃષ્ણને એના વખાણ સાંભળવાનું મન થયું છે. સાંભળ, ત્યારે લોકો એમ કહે છે કે તે પૂતનાને મારી, બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, કાલિયનાગને તગેડ્યો, 7-7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉચક્યો. આ બધી વાતોમાં સાચું શું? સરેકડા જેવા તમારા શરીર જોતા તમે આવા પરાક્રમ કર્યા હોય એવું મને લાગતું નથી. અને આ દાવ ભૈયા જે મને ચિત્ત કરી શકતા નથી, તેમણે પ્રલંબાસુરને કેવી રીતે પછાડ્યો હશે? ઘેંકાસુરને કેવી રીતે માર્યો હશે? ભીમસેન સાથે આવી ઘણી વાતો થઈ. ભીમસેન જેવું નિખાલસ દિલ મેં ક્યાંય જોયું નથી. એની નિખાલસતા મારા હૈયામાં વસી ગઈ છે. વચેટ અર્જુન, એની ધનુષ્ય વિદ્યા આડો આંક વારે એવી છે. એની આંખોમાં બુદ્ધિની ચમક છે. એના અંગો અંગમાંથી નર્યું વિરત્વ ટપકે છે. સહદેવ જ્યોતિષ વિદ્યાનો અચ્છો જ્ઞાતા છે. નકુર જરા વર્ણાંગીઓ છે. આ પાંચેય ભાઈ જેવાનો સાથ મળી જાય ને તો ભારત વર્ષમાં દુષ્ટતાનું નિકંદન કાઢી નાખવું. પણ હા, આપણે તો બીજી વાતે ચડી ગયા. એ વખતે એમની સાથે થયેલી વાતો પરથી મને એમ લાગ્યું છે કે મહારાજ પાંડુના સ્વર્ગવાસ પછી કોઈ અને એમના 5 દીકરાઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. મેં એમ સાંભળ્યું છે કે ધૃતરાષ્ટ્રનો જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન ખૂબ જ દુષ્ટ સ્વભાવનો છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી રાજકાજમાં એમનું કાંઈ ઉપજતું નથી. હસ્તિનાપુરની ગાદીએ મહારાજા પાંડુ હતા. એમના સ્વર્ગવાસ પછી એમનો મોટો દીકરો ગાદીએ આવવો જોઈએ. પણ યુધિષ્ઠિર ઉંમરમાં નાનો હોવાથી રાજવ્યવસ્થાનું કામ ધૃતરાષ્ટ્રને સંભાળવા માંડેલું. હવે તો એ 5 ઉંમરલાયક થઈ ગયા છે. ધૃતરાષ્ટ્રનો મોટો દીકરો દુર્યોધન પણ ઉંમરલાયક થયો છે. અંધ પિતાની પાસેથી એણે સત્તાનો દોર હાથમાં લઈ લીધો છે. હવે હાથમાં આવેલી રાજસત્તા એને છોડવી ગમતી નથી. પાંડવોને હણીને એમનો કાંટો કાયમને માટે કાઢી નાખવા માટે એણે અનેક કાવતરા કર્યા. કહે છે કે ભીમસેનને લાડવામાં ઝેર ખવડાવેલું, બધાને લક્ષાગૃહમાં બારી નાખવાનો પ્રયાસ કરેલો, પણ એમાં એ ફાવ્યો નહીં. આજે પણ અનેક રીતે એમને દુઃખી કરી રહ્યો છે. દુર્યોધન એમ જાણે છે કે કુંતીની પાછળ લાંબો હાથ કરીને બોલનારું કોઈ છે નહીં, અને થોડા સમય પહેલાં હતું પણ એવું જ. કંસ મામાના જીવતા આપણે બધા ફોઈબાને સહાય કરવાને સમર્થ નહોતા, એટલે દુર્યોધનના અન્યાયો સામે કંઈ બોલી શકતા નહોતા. આજે પરિસ્થિતિ પલટાઈ છે. આજે આપણે સમર્થ બન્યા છીએ, સાધન સંપન્ન છીએ. આવી પરિસ્થિતિમાં કુંતાફોઈ તથા તેમના દીકરાઓ અન્યાયથી દુઃખ ભોગવે એ આપણે માટે લાંછનરૂપ છે. શાસ્ત્રનું તો ચોખ્ખું વિધાન છે કે સાધન સંપન્ન અને સમર્થ હોવા છતાંય જે પોતાના દુઃખી સગા સંબંધીઓને સહાય નથી કરતો એ નરકનો અધિકારી બને છે. આપણી ફરજ છે એમ સમજીને આપણે સહાયતા કરવી જ જોઈએ. આપની આજ્ઞા છે તો જાઉં, અક્રૂરજીએ કહ્યું. આપને મોકલવાનું કારણ એ કે આપ પરમ બુદ્ધિમાન અને નીતિ નિપુણ છો. કુંતી ફોઈ આપના બહેન થતા હોવાથી કોઈને બીજી શંકા પણ નહીં જાય. ત્યાં જઈને હસ્તિનાપુરનું આખું રાજકારણ કુશળતાથી જાણી લાવવાનું છે. પાંડવોને રાજગાદી આપવા અંગે ધૃતરાષ્ટ્રનો શો મત છે? દુર્યોધન શું ઈચ્છે છે? લોકલાગણી કેવી છે? રાજકર્મચારીઓનું કેવું વલણ છે? ત્યાં જઈને તમારે એ બધાનો તાગ લેવાનો છે. પાંડવોની દ્રેષી કોણ કોણ છે? હિતેશ્રી કોણ કોણ છે? એ બધું જ તમારે જાણીને મને કહેવાનું છે. તમારા સમાચાર જાણ્યા પછી શું કરવું એ અંગે વિચાર કરીશું. બોલો હવે તમે ક્યારે જવા ઈચ્છો છો? પ્રભુ આપની આજ્ઞા હોય તો આજે અને અત્યારે જ નીકળી જાઉં. મારે અહીં બીજું કામ પણ શું છે? ત્યારે તો આજે જ અહીંથી નીકળી જાઓ. શુભ કામમાં વળી ઢીલશી. ઉદ્ધવજી સહિત રામશ્યામ રાજમહેલમાં આવ્યા. અક્રૂરજીએ હસ્તિનાપુરમાં જવાની તૈયારીઓ શરૂ કરી.